वागर्थाविवसंप्रुक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वंशी विभूषितकरान्दवनीरदाभात् पीताम्बरादरुणबिन्दफलादरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात्परम् किमपि तत्त्वमहम् न जाने कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने अत्यार सुधीनी चर्चा विचारना पछी आपणे एक वस्तु तो सहेलाई थी समझी शक्या कि योगनी साधना एक प्रकारना संशोधननी साधना छे। जेवी रीते जुदा जुदा क्षेत्रों में संशोधनों करवामां आवे, विभिन्न प्रकारना लक्षांकोनी सिद्धि करवाने माटे अन्वेषणों अथवा संशोधनों आधार लेवामां आवे, विज्ञान जेवी रीते बाह्य जगतनु बाह्य अवकाशनु संशोधन करे, एवी रीते आ पण एक प्रकारनु संशोधन अन्वेषण आंतरिक जगतनु પોતાની અંદર જે કંઈ છે, જો પરમ સત્ય સંસારની અંદર અને બહાર પોતાની અંદર અને બહાર પણ હોય તો તે સત્યનો સાક્ષાત્કાર કરવો કેવળ શાસ્ત્રોના વર્ણનના આધાર પર તેમાં વિશ્વાસ રાખીને બેસી ના રહેવું, કેવળ આપ્તવચનોને જ સર્વસ્વ માનીને ત્યાં જ પોતાની પ્રગતિની આગેકૂચને અટકાવવી નહીં, પરંતુ એમનો આધાર લઈને એમાંથી પ્રેરણા પામીને સ્વાનુભૂતિના ક્ષેત્રમાં પ્રવેશવું, જેથી કહી શકાય કે મેં પણ સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, મને કંઈક લાધ્યું છે જીવનમાં, અને આ રીતે આગળ ચાલવાથી લાધ્યું છે, નિર્ભીક રીતે નિસંશય રીતે કહી શકાય એ માટેનું સંશોધન, વર્ષો સુધીનું સંશોધન, કેટલીક વાર તો જિંદગીની જિંદગીઓ પણ એની પાછળ વ્યતીત થઈ જાય ત્યારે કોઈ હેતુની સિદ્ધિ સાંપડી શકે, એ પ્રકારનું આ ધીરજપૂર્વકનું ઉત્સાહપૂર્વકનું ખંતપૂર્વકનું આત્મિક સંશોધન, જેના પરિણામે આત્માનુસંધાનની સંપ્રાપ્તિ અથવા અનુભૂતિ થઈ શકે। आत्मानुसंधान थवाथी छेवटे मानव जे अनिर्वाच्य आनंद ने अनुभववानी अभिलाषा सेवे छे, ते अनिर्वाच्य अनिर्वचनीय आनंद नो अनुभव पण करी शके, शांति ने अनुभवी शके, अने पोतानी अंदर तथा सर्वत्र एकात्मतानी अनुभूति थी संपन्न बनी समस्त विश्वनी साथे અંતરંગ એકતાને પણ અનુભવી શકે, એના વ્યવહાર ઉપર તેનાથી ઘણો બધો ફેર પડે, વધારે પ્રેમમય વધારે નિર્ભય વ્યવહાર તેનો થઈ જાય, વધારે વિશદતા પણ વ્યવહારની અંદર આવી શકે। મહર્ષિ પતંજલિએ પોતાના સાધનાત્મક અભ્યાસક્રમની રજૂઆત કરતા ચિત્તની વૃત્તિ, તેની શાંતિ, વૃત્તિઓના વર્ગીકરણો, તે વર્ગીકરણોના જે જુદા જુદા પ્રકારો હતા તે કયા, અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેનો નિરોધ થાય છે તેમ કહીને અભ્યાસ વિશે વૈરાગ્ય વિશે પોતાની રીતે સુસ્પષ્ટ સમજ પૂરી પાડવાના પ્રયત્નો કર્યા, સૂત્રાત્મક રૂપે કર્યા। આખું પતંજલિ યોગ દર્શન સૂત્રોમાં રચાયેલું છે। ભાષ્યોનું કામ સત્પુરુષો પર, સ્વાનુભવ સંપન્ન પુરુષો પર છોડવામાં આવ્યું। પ્રશ્ન થાય છે કેટલીક વાર કોઈને મહર્ષિ પતંજલિએ કહ્યું કે પરમાત્મા સૌના ગુરુ છે, અનંત કાળથી તે માનવ માત્રને પ્રેરણા પ્રદાન કરે છે, ખાસ કરીને આધ્યાત્મિક માર્ગના જિજ્ઞાસુ સાધકોને પણ પ્રેરણાની સામગ્રી પૂરી પાડે છે. તો પછી એમ પણ કહેવાય છે કેટલીક વાર કે એવા કેટલાક સદગુરુ અથવા તો સંતો સંસારની અંદર પણ છે જે સદગુરુ અથવા સંતોની પાસે સહેલાઈથી પહોંચી શકાતું નથી, જે પ્રત્યક્ષ સહેલાઈથી થઈ શકતા નથી, પરોક્ષ રૂપે ગુપ્ત રૂપે નિવાસ કરતા હોય. કેટલીક વાર તેમને ડિવાઇન માસ્ટર્સ કહેવામાં આવે, દિવ્ય અલૌકિક સદગુરુઓ. તો તે બધું સાચું હશે, અને તેવા સદગુરુઓ ખરેખર આદર્શ સાધકને પ્રેરણા પ્રદાન કરતા હશે ખરા? સાધકો કેટલીક વાર પ્રશ્નો પૂછે છે, અને આપણે યોગ ગ્રંથોના આધાર પર જ કહી શકીએ કે સાધકનો હેતુ ખરેખર પ્રામાણિક હોય, સાધકની અંદર ખરેખર આગળ વધવાની લગન હોય, તો પછી સદગુરુ છે એ મળી જાય છે. પરમાત્મા પોતે કેટલીક વાર સદગુરુ બનીને તેના જીવનની અંદર પ્રેરણા અથવા તો પથ પ્રદર્શન પૂરું પાડવાનું કાર્ય કરે છે, અથવા તો કેટલીક વાર કોઈ સત્પુરુષને સંતને સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષને મોકલીને મંગલ માર્ગદર્શન આપે છે, અપાવે છે. તે સાચું છે, બહારથી કેટલીક વાર આપણને કોઈ સત્પુરુષનું દર્શન ન પણ થાય, પરંતુ જો ખરેખર આપણી આતુરતા હોય, તાલાવેલી હોય, લગ્ન હોય, તો સત્પુરુષોના સમાગમો થાય છે. જેવી રીતે પરમહંસ યોગાનંદજીના આત્મકથાત્મક ગ્રંથમાં, યોગીની આત્મકથા અથવા ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગીમાં આપણે જોઈએ છીએ કે કેવી રીતે પરમહંસ યોગાનંદજીના ગુરુ યુક્તેશ્વર મહારાજ અને યુક્તેશ્વર મહારાજના ગુરુ ગૃહસ્થાશ્રમી શ્યામાચરણ લાહિરી માસય અને તેમના વળી ગુરુ બાબાજી, જે અનંત કાળથી સંસારની અંદર છે એમ મનાય છે, અને અનેક જિજ્ઞાસુ સાધકો અથવા ભક્તોને જેમણે દર્શન આપ્યા અને પ્રેરણા પૂરી પાડી એમ કહેવાય છે, તો શ્યામાચરણ લાહિરી માસય તો કેવલ સરકારી નોકરી કરતા હતા ત્યારે થોડા દિવસની રજા લઈને નૈનીતાલ તરફ, રાણીખેત તરફ પ્રવાસે નીકળ્યા હતા, અને ત્યાં ઘોર જંગલની અંદર એમને કેવી રીતે આ બાબાજીનું દર્શન થયું, શ્યામાચરણ લાહિરી મહાશયે તેનું વર્ણન કરેલું છે. અને તેમની દ્વારા તેમને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાની પ્રેરણા મળી. અમેરિકામાં અમે 3-4 વાર જઈ આવ્યા અને ત્યાં પરમહંસ યોગાનંદજીના આશ્રમને જોયા, ખાસ કરીને કેલિફોર્નિયા વિસ્તારમાં લોસ એન્જેલિસ નગરમાં હોલીવુડ નામનો જે પ્રદેશ વિશેષ છે તેની સમીપમાં, અને ત્યાં અમે જોયું કે હોલ જે વિશાળ પ્રવચનનો અથવા તો ધ્યાન ધારણા માટેનો, ત્યાં ઈસુ ખ્રિસ્ત, આ બાબાજી, પછી શ્યામાચરણ લાહિરી માસય, પછી યુક્તેશ્વર મહારાજ અને યોગાનંદ, તેમની તસવીરો મૂકવામાં આવી છે આશ્રમમાં સર્વત્ર. તો આ મહાપુરુષ પ્રત્યક્ષ ત્યારે જ થાય છે. શ્યામાચરણ લાહિરી માસય અને યોગાનંદજી લખે છે કે જ્યારે સાધકની ભૂમિકા પરિપક્વાવસ્થા પર પહોંચી હોય અને એમને એમ લાગે કે હવે મારે અનુગ્રહ કરવો જોઈએ, તો તે પ્રત્યક્ષ થઈને સાધકને પ્રેરણાના પિયુષ પાન કરાવે છે. હમણાં જ અમે જોધપુરમાં ગયા રાજસ્થાનના પ્રવાસ દરમિયાન, તો ત્યાં આગળ એક એવા સાધક મળ્યા જે સાધક ધ્યાન રોજ કરે છે વર્ષોથી, અને એને આશ્ચર્યકારક અનુભવો થાય છે. એવા અનુભવો થાય છે કે જે સંતોને પોતે ઓળખતા ન હોય તેવા કેટલાય સિદ્ધ કોટીના સંતો અથવા સત્પુરુષો ધ્યાન કરતા કરતા તેમની સમક્ષ સમુપસ્થિત થાય છે. કોઈ બોલે છે, કોઈ નથી બોલતા, केवल उपस्थिति थी प्रेरणा पूरी पाड़े छे, कोई वार कोई बोली ने पण आगळ वधवानो उत्साह आपे छे, अने पाछळथी पूछवामां आवे छे तो ते पोतानो नाम निर्देश पण करे छे। केटलीक वार नाम निर्देश थतो नथी, साधक ने तो काम थी काम छे एटले एने प्रेरणानी प्राप्ति थाय छे ने ते आगळ चाले छे। साधारण आपणने लागे बहारथी, परंतु एनी अंदर कोण जाने कई प्रकारना जन्मांतर संस्कारों ने आ जन्मना पण संस्कारों काम करता हशे। कहना पर आ रीते कोई दिव्य कोटिना संतो नी कृपा ना अनुभवो थया करे छे, थाय छे। आ रीते लीमड़ी पासे अमे गया हता एक वार, स्वामी विवेकानंदजी जा रहया हता, बहु सुंदर स्थान शिवालय नु, वाम मार्गीओ स्वामी विवेकानंद ने त्या बाध्य बनावेला केटलाक दिवस माटे रहेवा माटे, अने एवी परिस्थिति उद्भवेली के स्वामी विवेकानंद त्यांथी छूटी ज ना सके। एमणे पछी लीमड़ी नरेश ने एक पत्र लख्यो हतो गुप्त रीते, अने पछी त्यांथी एमनी मुक्ति नरेश तरफथी करावामां आवी हती। ए स्थान जोवा माटे अमे गयेला, नानू सरखू शिवालय छे, અને ત્યાં એક બહુ જ વૃદ્ધા સ્ત્રી નિયમિત રીતે નિત્ય સવાર સાંજ પૂજા કરવા આવે છે। એમની મુલાકાત થઈ અને તેમણે એક આશ્ચર્યકારક વાત કહી કે આ સ્થાનમાં કંઈક વિશેષતા છે। જ્યારે પણ પૂજા કરવાને માટે હું આવું છું વર્ષોથી, ત્યારે ઘણી વાર શ્રાવણ મહિનામાં અથવા બીજા મહિનાઓમાં જોઉં, સવારે પૂજા કરવા આવું તે પહેલા અંધારામાં પૂજા કોઈએ કરી લીધી હોય, પુષ્પો પડેલા હોય, કોઈ વાર આરતીના નિનાદો સંભળાતા હોય, પાસે જઈએ તો કાંઈ કોઈ દેખાય પણ નહીં, આવું થાય છે, અનુભવ થાય છે। કોઈ સિદ્ધ પુરુષ ત્યાં નિવાસ કરતા હતા જેણે થોડા વર્ષો પહેલા જીવંત સમાધિ લીધી, અને તે સિદ્ધ પુરુષ હજુ પણ ત્યાં પોતાનું કાર્ય કરે છે એમ કહેવાય છે, અને એકાદ વાર તે સન્નારીને પણ તે સિદ્ધ પુરુષનો પ્રત્યક્ષ સમાગમ તે સ્થાન વિશેષમાં થયો, આનંદ હતો એને એ વાતનો છે। સંસારમાં તો બધું જ છે, પણ માણસની અંદર શ્રદ્ધા નહીં હોય, માણસની અંદર ભક્તિ નહીં હોય તો તે ગમે ત્યાં જશે તો પણ કાંઈ જ પ્રાપ્ત નહીં થાય। હિમાલયનો પ્રવાસ ઘણા માણસો કરે છે, અને પ્રવાસ કરીને પાછા પાછા આવે છે કે કોઈ સંત મળ્યા જ નહીં, પથ્થર જ છે, પાણી જ છે, પર્વતો જ છે, સાધારણ કોટીના સાધુઓ રહે છે, કઈ દીર્ઘ સુંદર સંતો આદર્શ સંતો કોઈ રહેતા નથી। અને કેટલાક જાય છે દિલમાં ભાવના લઈને, જિજ્ઞાસા વૃત્તિ લઈને, તો તેમને કોઈ પ્રાતસ્મરણીય સર્વોત્કૃષ્ટ પ્રકારના સંતનો સમાગમ થાય છે, એમનું જીવન ધન્ય બની જાય। લગ્નની વાત છે, શ્રદ્ધાની વાત છે, તૈયારીની થોડીક વાત છે, તે સિવાય સંત દેખાય તો પણ આપણે કેવી રીતે સમજી શકવાના કે આ સંતની યોગ્યતા કેટલી, આપણી પાસે આપણી જે દ્રષ્ટિ છે એની પાછળની જે મનની વૃત્તિ છે, આપણી જે અલ્પ અથવા અધિક અનુભૂતિ છે એના આધાર પર જ આપણે તો કોઈને મૂલવવાના નહીં। આપણી પાસે જે નિશ્ચયાત્મક ધોરણનું ત્રાજવું છે તેનાથી જ તેને માપવાની કોશિશ કર્યા કરવાના। સંતો તો માપી શકાય તેવા નથી હોતા, અને પછી આપણે તેને માર્ક્સ મૂકવાના, 100માંથી આટલા, 50માંથી આટલા। ઘણીવાર આપણું તે ધારાધોરણ નિરર્થક પણ હોય, અસત્ય પણ હોય, અનુભૂતિના આધાર પર તૈયાર થયેલું ન પણ હોય, પણ જો આપણે દિલને ખુલ્લું રાખીને પૂર્વગ્રહોથી પ્રેરિત થયા વગર સર્વ પ્રકારના પૂર્વગ્રહોને મુક્ત કરીને ચાલતા હોઈએ, ફરતા હોઈએ, જોતા હોઈએ, તો કોઈક વાર પરમાત્માની પરમ કૃપાથી કોઈ આદર્શ સંતનો, ગુરુનો, સદગુરુનો સમાગમ પણ સાંપડે, ન સાંપડે એવું કાંઈ નથી। નાના સરખા ગામડામાં એક વાર હું નિવાસ કરતો હતો, અને ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રવચનો અથવા નાના સરખા વાર્તાલાપો સાંજના ચાલતા હતા, અને નિયમ પ્રમાણે રાત્રે લગભગ 12 વાગ્યા પછી ઉઠીને સવાર સુધીનો સમય હું બેસીને જ પસાર કરતો હતો. રોજ નાનો સરખો દીપક ગામડામાં બળ્યા કરે. એક ભાઈ ત્યાં આવીને સૂતા હતા રોજ, અમારા માતાજી પણ સૂતા હતા. અને એક દિવસ એક આશ્ચર્યકારક વાત બની. બારણા તો બંધ જ હતા, દીવો નાનો સરખો બળતો જ હતો, બહુ જ મંદ જ્યોતિ. પ્રભાતે લગભગ 3-1 વાગ્યાનો સમય હશે હું કહું છું, કારણ કે ઘડિયાળ તો તે વખતે નહોતી મારી પાસે, અનુમાનના આધાર પર કહું છું. બારણા બંધ જ હતા, એમાંથી 2 સંત પુરુષો અંદર આવી ગયા. જોઈ રહ્યો એવી રીતે કેટલાક સંત પુરુષોના દર્શનાનુભવો એ પહેલા પણ મને થયેલા, એટલે કંઈ આશ્ચર્ય લાગ્યું નહીં, આનંદ થયો. આવીને ઉભા રહ્યા, એક સત્પુરુષ મોટી ઉંમરના, એક સત્પુરુષ નાની ઉંમરના, પણ એમની વેશભૂષા પરથી ઓળખી શકાયું કે આ સત્પુરુષો સ્વામિનારાયણ સંપ્રદાયના હોવા જોઈએ. સ્પેશિયલ વેશ હોય છે, માથે પાઘડી જેવું, ફેટા જેવું હોય, ગેરુવા વસ્ત્રનું ઓઢેલું હોય, પાછું ધોતિયું હોય ગેરુવા વસ્ત્રનું, એટલે ઓળખી શકાય. મારી પાસે આવીને કહેવા લાગ્યા કે તમે અહીંયા રોજ ગીતા ઉપર વાર્તાલાપ કરો છો તેની અમને ખબર છે, અને તમારા વાર્તાલાપમાં અમારા પણ સત્સંગી ભાઈઓ આવે છે તે પણ અમે જાણીએ છીએ. ઘણું સારું કામ તમે કરી રહ્યા છો, કરતા જ રહેજો, અમે તમને અભિનંદન આપવા માટે આવ્યા. અમે અહીંથી પસાર થતા હતા ગામથી આકાશ માર્ગે, આકાશ માર્ગે પસાર થતા થતા વચ્ચે આ ગામ આવ્યું. અમને થયું ચાલો ને મળતા જઈએ, એટલે અમે આવ્યા. મેં કહ્યું ક્યાં જાઓ છો? તો કે અમે તો ગઢડા જઈએ છીએ. ગઢડામાં ઘણા મહાન સંતો ભેગા થવાના છે આજે, બ્રાહ્મ મુહૂર્તમાં જ એમની મોટી સભા છે સિદ્ધોની, એટલા માટે અમે ત્યાં જઈએ છીએ. ઘણું આશ્ચર્ય પમાડે તેવું નિવેદન હતું, છતાં વાસ્તવિક હતું. જાગૃતિમાં ઉઘાડી આંખે આપણે જોતા હતા, આપણા જ સ્થૂલ કર્ણથી સાંભળતા હતા, એનો એક આનંદ પણ હતો. એમણે કહ્યું બહુ વિલંબ થાય એ પહેલા ગઢડા પહોંચવાનું છે, અમે જઈએ છીએ, અને થોડા વખત પછી જઈએ છીએ એટલે અમને કંઈ ચાલવાનું હોય છે, એ તો જ્યાં હોય છે ત્યાં જ. એમના સ્વરૂપો ધીરે ધીરે મંદ પડતા જાય છે અને આજુબાજુના વાયુમંડળમાં છેવટે વિલીન બની જાય છે પોતાની સવિશિષ્ટ શક્તિથી. પછી તે અંતર્ધાન થઈ ગયા. બારણા તો તેવા જ બંધ હતા, દીપક તેવી જ રીતે પ્રજ્વલિત હતો. મેં પછી દિવસે પેલા સત્સંગી ભાઈઓ રોજની જેમ આવ્યા, એમને કહ્યું આવો અનુભવ આજે થયો. એમને આનંદ થયો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ગોપાલાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શ્રીજી મહારાજ પોતે પણ, રામાનંદ જેવા, મુક્તાનંદ જેવા મહાસમર્થ સત્પુરુષો થયા છે, અને એમાંથી કોઈને આવવું હોય તો કોઈ ના પાડી શકે એમ છે. એ તો અષ્ટ સિદ્ધિ નવનિધિના સ્વામી છે, એમને એમ લાગ્યું. યોગેશ્વરજીની પાસે જઈએ ચાલો. યોગેશ્વરજી કોઈ પંથના નથી, યોગેશ્વરજી કોઈ મતના નથી, યોગેશ્વરજી કોઈ ગ્રંથના નથી, યોગેશ્વરજી કોઈ સંસ્થાનું પ્રતિનિધિત્વ પણ કરતા નથી. યોગેશ્વરજી માનવ માત્રના છે, એટલે આપણા પણ છે. ચાલો કેવી વાત, અમેરિકા જઈએ, કેનેડા જઈએ, સ્વામિનારાયણ મંદિરો આમંત્રણ આપે તો ત્યાં પ્રવચન કરવા જઈએ. પ્રવચન વચનામૃત પર કરીએ, શિક્ષાપત્રીના આદર્શો પર કરીએ. રામકૃષ્ણ મિશન આમંત્રણ આપે, રાધાસ્વામી મતવાળા આમંત્રણ આપે, થિયોસોફિકલ સોસાયટી આમંત્રણ આપે, આર્ય સમાજ આમંત્રણ આપે, જઈએ તેમના જ વિષય પર બોલીએ, શું વાંધો એમાં આવે? એમને આનંદ થાય. યોગેશ્વરજી આપણા છે, અમે કહીએ અમે તમારા, છતાં કોઈ નાની सब में है और सब में नाही, पूर्ण रूप अकेला। सारू छे सौ माते ने लेवानू छे, लीधा पछी रजू करवानू छे, शु नुकसान है माता छे? काई नुकसान थतो नथी। एकांगीपणू, कट्टरता, संकीर्णता, बीजाने उतारवी पाड़वानी वृत्तिओ आपणा समाजमां एटली बधी वधवा मांडी के धर्म भूगर्भमां जाणे के जतो रह्यो અને સંપ્રદાયવાદ જ બહાર દેખાવા માંડ્યો ધર્મને નામે, મત મતાંતરો, પક્ષાપક્ષ। પાતંજલિ યોગ દર્શનમાં તેવી પક્ષાપક્ષીનું કોઈ સ્થાન નહીં, વિશાળતા દેખાય છે। માનવ માત્રના કલ્યાણની વાત છે। મહર્ષિ પતંજલિ કહે છે કે પરમાત્મા અનંત કાળથી સૌદા ગુરુ છે, અને કોઈને ગુરુ સદગુરુ ન મળે તો નિરાશ થવાની આવશ્યકતા નથી। એ પરમાત્માને દ્વારે રોજ પ્રાર્થના કરે તો પરમાત્મા જેને પ્રેરણા પ્રદાન કરશે, કરે જ છે, સાંભળતો નથી। માણસ ચોરી કરવાની ઈચ્છા કરે છે, અંદરથી પરમાત્માની શક્તિ કેટલીય વાર બોલે છે, ન કરતો, ખરાબ છે, અમંગળ થશે, નથી સાંભળતો માણસ, છે અંદર છે। અને તે જ પરમાત્માની પરમ શક્તિથી જો જીવનમાં આવશ્યકતા હશે તો બહારથી જે ગુપ્ત અને પ્રગટ સત્પુરુષો છે તેમનો પણ સંપર્ક થશે, અને નહીં થાય ત્યાં સુધી કાંઈ આપણે લમણે હાથ દઈને બેસી રહીશું। જેટલું પણ આપણે જાણીએ ને સમજીએ છીએ આદર્શ જીવનને માટે, તેનો અનુવાદ આચારમાં કરવાને માટે કટિબદ્ધ બનીએ, આપણો રસ્તો ટૂંકો થતો જાય। એમ કરતા કરતા આ જીવનની સાધનાના માર્ગને એની મંજિલ સુધી આપણે સફળતાપૂર્વક પહોંચાડી પણ શકીએ, બની શકે। મહર્ષિ પતંજલિ કહે છે કે આ માર્ગની અંદર જલ્દી તો તે જ વધી શકે છે જેમની અંદર તીવ્ર સંવેગ હોય છે। તીવ્ર સંવેગા નામ આસન્ન, વેગ છે, સંવેગ છે, આવેગ છે, જુદા જુદા શબ્દો છે સંસ્કૃત ભાષામાં। વેગ છે મંદ, આવેગ છે મંદ કરતા થોડો વધારે, મધ્યમ, પણ કેટલીક વાર તે આમ તેમ લઈ જાય માણસને। સંવેગ છે સમ્યક પ્રકારનો વેગ, સમ્યક, અને તે છે પણ બરાબર અસાધારણ માત્રાવાળો વેગ। એ અસાધારણ માત્રાવાળા વેગનો આવિર્ભાવ સાધકના અંતઃકરણની અંદર થાય, એને લગન લાગી જાય, બસ આ જ જન્મમાં, આ જ જન્મમાં આત્મદર્શન, આ જ જન્મમાં, તે પણ વહેલામાં વહેલી તકે। યોગ સાધનાના બધા જ શિખરોને સર કરવા છે, એને માટે પ્રયત્ન કરવા છે, ગમે તેવો ભોગ આપવો પડે તો પણ આપવો છે। લૌકિક પારલૌકિક સર્વ પ્રકારના વિષયો અથવા પદાર્થોમાંથી મનને પાછું વાળીને પરમાત્મામાં જ જોડવું છે, આ લગન છે, સંવેગ છે, સમ્યક પ્રકારનો વેગ છે। જેટલો સમય મળે છે તેટલો બધો જ સમય સાધક પછી ધ્યાન ધારણામાં, પરમાત્માના સ્મરણમાં, અનુસંધાનમાં લગાડવાને માટેની કોશિશ કરે છે, ત્યારે પછી મંગલ મંદિરનું દ્વાર પરમાત્માના દર્શનનું એના જીવનમાં ઉઘડી શકે છે। તીવ્ર સંવેગનું મહત્વ સાધકોને માટે મહર્ષિ પતંજલિ બતાવે છે યોગ દર્શનની અંદર। બીજો પણ એક માર્ગ બતાવે છે મહર્ષિ પતંજલિ, એ કહે છે કે એક માર્ગ તીવ્ર સંવેગનો છે, સાધક પોતાની મેળે જ આગળ વધે, નિશ્ચય બળને મજબૂત બનાવે, અસાધારણ કરે। બીજો એક માર્ગ છે ઈશ્વરની શરણાગતિનો માર્ગ બતાવે છે મહર્ષિ પતંજલિ યોગ દર્શનમાં। ત્યારે કેટલીક વાર કેટલાક માણસોને નવાઈ પણ લાગે છે કે મહર્ષિ પતંજલિ મહાન યોગી અને યોગની મીમાંસા કરવા બેઠા, અને તે ઈશ્વર ભક્તિની પુષ્ટિ કરે। આદર્શ યોગી તો તે જ છે જે જ્યાં જ્યાં પુષ્ટિ કરવા જેવું છે તે બધી જ વસ્તુની પુષ્ટિ કરે, महर्षि पतंजलि ने एम लागे छे के साधक नियमित रीते दृढ़ निश्चयात्मक बल थी प्रेराई ने नित्य निरंतर अनवरत रीते ध्यान धारणा साधना करे अने एनी साथे साथे अथवा स्वतंत्र रीते पण ईश्वरनी शरणागति नो मनोमन स्वीकार करीने ईश्वरनी प्रार्थना जो कर्या करे तो ते प्रार्थना नी अंदर पण अनंत शक्ति छे अने ए एकली प्रार्थना जेने माटे साधना बनी शके अने ते साधना द्वारा ए आध्यात्मिक जीवन में जे कई प्राप्त करवा जेवू एने लागे तेनी प्राप्ति करी शके परमात्मा नी कृपा ने पामी शके सिद्धोना समागम ने पण पामी शके दिव्य कोटिना बीजा अनुभवो पण जो एनी अभिप्सा होय तो प्राप्त करी शके जीवन नी पण निर्मलता साधी शके जीवन ने सात्विक बनावा माटेनुं परिबळ पामी शके प्रार्थना द्वारा बधुं ज थाय प्रार्थना ज एक स्वतंत्र साधन महर्षि पतंजलि एम माने छे भारतीय संस्कृति ने अनुरूप छे एमनी मान्यता एटले पतंजलि योग दर्शन में घणो सुंदर सूत्र महर्षि पतंजलि लखे छे ईश्वर प्रणिधानाद्वा ईश्वर प्रणिधानाद्वा आ मन ने शांत केवी रीते करी शकाय मन ने शुद्ध केवी रीते करी शकाय मन ने समत्व थी संपन्न केवी रीते करी शकाय आत्मनिरीक्षण तो करवानुं छे व्यक्तिगत प्रयत्न तो करवानो छे पण एनी साथे साथे जो ईश्वरनी शरणागति पण होय प्रीति होय प्रार्थना होय विशेष कृपा थाय विशेष अनुग्रह वर्षे साधकना ऊपर रामकृष्ण परमहंस देवना जीवन में एक प्रसंग आवे छे जगदंबाना दर्शन एमने थया जगदंबानु दर्शन अवारनवार थतुं पोते अवारनवार जगदंबाना गीतो बंगाळना कवि राम प्रसादे चंडीदासे विद्यापतिए रचेला गाता अथवा कोई वार सांभळता तो भाव समाधि में प्रवेशी शकता भाव समाधि एक वार एमने एम थयुं कि हूँ भाव समाधि में प्रवेशू छू पण निर्विकल्प समाधि जेने शास्त्रों में कहे छे जे वक्ते कई होय ज नहीं कोई दृश्य पण नथी दृष्टा पण जाणे नथी दर्शन पण थतुं नथी कोई क्रिया प्रक्रिया नथी वेदांत में जेने त्रिपुटी कहे छे ते त्रिपुटी नो लोप थई जाय छे एवी अवस्थानी प्राप्ति तो हजू मने थती नथी नित्य निरंतर ध्यान करू छू ते छता पण ते अवस्था में हूँ प्रवेशी शकतो नथी प्रार्थना जगदंबा ने करता रामकृष्ण देव नो समग्र साधनात्मक जीवन एक रीते जो आपणे कहीए तो प्रार्थनाना प्रत्युत्तर नो जीवन छे प्रार्थनाना प्रत्युत्तर ए जगदंबा ने प्रार्थना करता प्रथम थी ज मां तू जो जड़ न होय खरेखर चिन्मय होय आ मूर्ति मां तू छे खरेखर एम होय बहार पण जो तू होय हूँ जे अर्पण करू छू तेने आरोगती होय तो हूँ एमने नहीं मानी शकू तू प्रत्यक्ष था मारी साथे वात कर अने कहता कि मारा मा ज्ञान भक्ति योग वैराग्य सदाचार सात्विकता नु बळ कशुए नथी केवल चातक पक्षी ना जेवी पिपासा छे तारी कृपा ने पामवा माटे भी तू मां छे माता बाळकनी पर कृपा नहीं करे तो कोना पर करशे माटे तू प्रत्यक्ष था कृपानो वरसाद वरसाव जो तू प्रतीक्षा करीश मारा पोताना व्यक्तिगत पुरुषार्थनी तो हूँ तने कोई वार पामी नहीं शकू कारण के मारो पुरुषार्थ तो परिपूर्ण कोण जाने क्यारे थाय कांक ने कांक अपूर्णता एमां रही ज जशे कृपा कर भावना અને એ પ્રાર્થનાના પરિણામે રામકૃષ્ણ પરમહંસ દેવને જગદંબાના દર્શન થયા પ્રાર્થના કર્યા પછીથી રામકૃષ્ણ પરમહંસ દેવને બીજાઓના પણ દર્શનો જુદી જુદી રીતે થવા લાગ્યા પ્રાર્થના કરતા રહ્યા રામકૃષ્ણ પરમહંસ દેવમાં આવશ્યકતા હોય મારા જીવનમાં તમને એવું લાગતું હોય તો કોઈ સત્પુરુષ ને મોકલો, દિવસોની પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે ભૈરવી બ્રહ્માણી રામકૃષ્ણ દેવના જીવનમાં આવ્યા. દક્ષિણેશ્વરમાં સામેથી ચાલીને ગંગા પરથી નૌકામાં બેસીને આ કિનારે ઉતર્યા, રામકૃષ્ણ દેવની પાસે પહોંચ્યા. લગભગ 6 મહિના સુધી દક્ષિણેશ્વરમાં વસીને ભૈરવી બ્રહ્માણી સંન્યાસીની હતી. એમણે રામકૃષ્ણ દેવને તંત્ર માર્ગની સાધનાનો સંદેશો પૂરો પાડ્યો, એમાં દીક્ષિત કર્યા. રામકૃષ્ણ દેવ વળી પ્રાર્થના કરતા હતા, માં મારામાં તો કોઈ યોગ્યતા નથી, નિર્વિકલ્પ સમાધિનો મને અનુભવ થાય તો સારું, કેવી રીતે કરું, મારામાં બળ નથી. તો પછી જે બાળકો પર્વતની નીચે ઉભા હોય છે એ બાળકો પર્વત પર ચડી શકતા નથી, આરોહણ કરવાની શક્તિ નથી એમનામાં. માતાને ખબર પડી જાય છે આ બાળક નહીં ચડી શકે. પ્રથમથી જ બાળક વિનંતી કરે અથવા ન કરે તો પણ એ બાળકને તેડી લે છે માતા, પોતે તો ચડી જાય છે પર્વત પર, બાળકને પણ ચડાવી દે છે. સાધક જો બાળક જેવો બની જાય, શિશુવત સરળ થઈ જાય, નિષ્કપટતા ધારણ કરે તો પરમાત્મા રૂપી પરમ માતા પણ તેને આધ્યાત્મિક સાધનાના સુમેરુ શિખર પર ચડાવી શકે. અચાનક રામકૃષ્ણ પરમહંસ દેવની પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે તોતાપુરી 35 વર્ષ સુધી નર્મદાના પ્રશાંત તટ પ્રદેશ પર સાધના કરીને મૌન રાખીને જે નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ કરી શક્યા હતા એવા એક મહાપુરુષ જીવંત વેદાંત જેવા દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. એમનો નિયમ હતો કે કોઈ પણ મકાનમાં રહેવું નહીં, વૃક્ષ નીચે જ રહેવું. વૃક્ષ નીચે રહ્યા દક્ષિણેશ્વરમાં આવીને પંચવટી વૃક્ષમાં નીચે, અને એમણે રામકૃષ્ણ પરમહંસ દેવને એક દિવસ કહ્યું, ધ્યાન કરો, ધ્યાન કરો. રામકૃષ્ણ દેવે કહ્યું, રોજ ધ્યાન કરું છું, ધ્યાન કરું છું, ધ્યાનમાં એકાગ્રતા થાય છે, મન સ્થિર થાય છે, બધું થાય, થોડું દેહભાન પણ જતું રહે છે, પણ તે વખતે જગદંબાની મૂર્તિ જ મારી આંખ આગળ આવે છે, એ જતી નથી, એમ હમણાં જશે. અને તે રામકૃષ્ણ પરમહંસ દેવને પંચવટીની સમીપમાં જે સાનુસરખું શિવાલય હતું એની અંદર બેસાડીને કાચનો એક ટુકડો પોતાના હાથમાં લઈને આજ્ઞા ચક્રમાં બંને ભ્રમરની મધ્યના પ્રદેશમાં એનો સંસ્પર્શ કરાવીને તોતાપુરી મહારાજે કહ્યું કે અહીંયા મનને સ્થિર કરી દે, હમણાં જ નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થશે. અને તરત જ રામકૃષ્ણ દેવ સમાધિસ્થ થઈ ગયા. 3 દિવસ 3 રાત સુધી દેહભાન આવ્યું છે. રામકૃષ્ણ દેવ કહેતા કે આ તોતાપુરી મહારાજની કૃપા હતી, કૃપા. થોડી ભૂમિકા મારી હતી પરંતુ વધારે ભાગે તો અનુકંપા હતી. પછી નિર્વિકલ્પાવસ્થામાં પ્રવેશવાનું તેમને માટે સહજ બની ગયું. પ્રાર્થના કયા ચમત્કારો નથી કરતી. ઘરની તકલીફો હોય, સમાજની તકલીફો હોય, રાષ્ટ્રની તકલીફો હોય, આધ્યાત્મિક જગતની પણ તકલીફો મુસીબતો હોય, પ્રાર્થનામાં અનંત શક્તિ છે પરમાણુઓને પલટવાની, પરિસ્થિતિઓને અનુકૂળ કરવાની, શક્તિ આપવાની, ક્ષમતા બક્ષવાની, શાંતિ પ્રદાન કરવાની, અનેક પ્રકારની શક્તિઓ. મહર્ષિ પતંજલિ કહે છે, આ ઈશ્વર પ્રણિધાન, પરમાત્માની શરણાગતિનો સાધક સ્વીકાર કરીને અહંકાર રહિત બનીને સમર્પિત થઈ જાય, કૃપાની યાચના કરતો બની જાય તો પછી પરમાત્માની કૃપા થાય એને અનુભવે. ઘણો સુંદર માર્ગ. આશ્ચર્ય છે કે યોગી આ માર્ગનું પ્રતિપાદન કરે છે યોગની સાધનામાં. બહુ સુંદર માર્ગ, તીવ્ર સંવેગ, ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરની અનુકંપા, જે શરણાગતિ દ્વારા સાંપડે છે તે દ્વારા પણ સાધક આગળ વધી શકે. મહર્ષિ પતંજલિ કહે છે, પ્રભુની કૃપાનો અનુભવ થાય. કેટલીક વાર એમ કહેવામાં આવે છે કે અવતરણ થાય. અવતરણ સારો શબ્દ છે પણ ઘણો સારો શબ્દ નથી. જો શબ્દના અર્થને આપણે જોઈએ तो अवतरण शब्द बहु सारो नथी। अपने जे शक्ति अपनी अंदर छे जेने अपने अनुभवता नथी तेने अनुभववानी होय छे साधना द्वारा, तो शक्ति नो साक्षात्कार थाय छे। बीड़ायेलू होय छे फूल, सूर्यना किरण पड़वाथी फूल खीली उठे छे। एवी रीते अपनी शक्तिओ आत्मिक शक्तिओ जे दबायेली छे ते प्रगट थाय छे, खुल्ली थई जाय छे। नवू कई दाखल नहीं थयु, अव एटले नीचे त्रु तर तरव आववू, कई नीचे कशु आव्यु नहीं छे ज, पण आपणे अनुभव नहोता करता अत्यार सुधी, हवे अनुभव करता थया। एने तमारे अवतरण कहेवू होय तो कही शको, हूँ तो एने प्रगटीकरण कहू छू। प्रत्यक्षीकरण, प्रगटीकरण, प्रत्यक्षीकरण। अत्यार सुधी प्रत्यक्ष नहोतुं, विजिबल नहोतुं, हवे ते विजिबल थयुं। प्रत्यक्षीकरण, प्रगटीकरण, अनफोल्डमेंट थई। नीचे कई आव्युं नथी, कई ऊपर गयुं नथी। आत्मा परमात्मानी शक्ति ज्यां हती त्यांनी त्यां छे। એ કઈ માથા પર હતી ને હવે પગ નીચે આવી ગઈ તેવું કઈ નહીં, પણ આપણે એને અનુભવતા જ નહોતા। અવિદ્યારૂપી અંધકારથી આપણા મનના ચક્ષુ ઘેરાયેલા હતા, હવે આપણે અનુભવતા થઈ ગયા। પદાર્થ ત્યાં જ છે, હવે અનુભવ ગમ્ય બની ગયો ને, સારી વાત થઈ ગઈ, આપણને આનંદ થઈ ગયો। સાધક આ રીતે પરમાત્માની પરમ કૃપાને અનુભવે છે, અને જે કૃપાનો અનુભવ એને માટે સહજ નથી હોતો તે કૃપાનો અનુભવ એને માટે સહજ બની જાય છે। ધ્યાન કરતા કરતા સાધક આગળ વધે, કારણ કે જે આત્મતત્વ છે તે તો માનવના શરીરની અંદર છે, સમસ્ત જગતમાં પણ તે ચૈતન્ય વ્યાપક છે, પણ સૌથી પ્રથમ તો માનવની અંદર છે, એનો સાક્ષાત્કાર એને અંદર કરવાનો છે। અને આપણી પાસે કોઈ પણ એવું સાધન નથી જે દ્વારા આપણે આત્માનો અંદર અનુભવ કરી શકીએ, કેવળ મન જ છે આપણી પાસે, કેવળ મન। એટલું બધું સૂક્ષ્મ સુસૂક્ષ્મ આત્મતત્વ છે જેનો અનુભવ ખુલ્લી આંખે કરવાનું કેટલીય વાર અઘરું થાય, તો આપણે અંદર અંતર્મુખ થઈએ, ધ્યાન દ્વારા મનને વિમલ કરતા ચાલીએ, સાત્વિક બનાવતા જઈએ, એકાગ્ર કરીએ, સ્થિર કરીએ, ધીરે ધીરે મન સુસૂક્ષ્માવસ્થા પર ધ્યાન સાધના દ્વારા પહોંચે, ત્યારે તે મન શાંત થાય, પરિપૂર્ણ રૂપેણ શાંત થાય તે પહેલા આત્મતત્વનો અનુભવ સંસ્પર્શ। ગીતા પોતાના છઠ્ઠા અધ્યાયમાં લખે છે તેમ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ, સંસ્પર્શ કરી શકાય, બીજું કોઈ સાધન નથી આપણી પાસે। એટલે ધ્યાનનો મહિમા ગાવામાં આવ્યો કે ધ્યાન અંદર જે કાંઈ છે તેને અનુભવવા માટેની એક અસરકારક અમોઘ પદ્ધતિ અથવા પ્રક્રિયા છે ધ્યાન કરી। અને મહર્ષિ પતંજલિ કેટલા બધા ઉદાર વિશાળ જુઓ તો, માનવ જેમ જેમ આગળ ચાલે છે તેમ તેમ એની સમસ્ત સંકુચિતતાનો અંત આવી જાય છે, એનું દર્શન વિપુલ બની જાય છે, વિશાળ। મહર્ષિ પતંજલિનું યોગ દર્શન તેનો દસ્તાવેજી પુરાવો છે। આપણને કોઈ પૂછે કે ધ્યાન કેવી રીતે કરવું, તો કે કેવી રીતે કરવું, લે આજ્ઞા ચક્ર ઉપર મનને સ્થિર કરો, આપણે કે નથી ફાવતું, માથું દુખી જાય છે, તો કે રાહ જુઓ, નાસ્તિક, કાંઈ નહીં થાય તમારાથી, કાલથી આવતા નહીં, નિરાશ થઈ જાય છે સાધક। આપણને કોઈ સાધક પૂછે ધ્યાન કેવી રીતે કરવું, તો કે કેમ કેવી રીતે કરવું, શંકર ભગવાનનું કરો, પણ કે નથી ફાવતા શંકર, સાપની કલ્પના કરીએ ત્યાં ભય લાગે, તો કે કૃષ્ણને કરો, તો કે હવે કૃષ્ણ મુગુટવાળા નથી ગમતા, અરે ભાઈ રામનું કરો, તો કે ધનુષ બાણથી ડર લાગે, રિવોલ્વર હોય હાથમાં તો કરીએ, હવે રામ નથી ફાવતું, તો તમારે માટે કોઈ સ્થાન નથી, જાઓ બીજા જન્મમાં કદાચ કરી શકશો। મહર્ષિ પતંજલિની વિશેષતા છે કે ધ્યાનના વિભિન્ન પ્રકારો બતાવે છે। કોઈ જનરલ સ્ટોરમાં જઈએ, જુદી જુદી જાતના કાપડ, આ લો આ લો, આના પસંદ પડે તો આના પસંદ પડે તો આ. અનેક પ્રકાર છે. જ્યોતિનું ધ્યાન કરો, મહર્ષિ પતંજલિ લખે છે. ન કરી શકો તો તમારા જ સદગુરુનું કરો. શ્રદ્ધા હોય તો કરો, તેને પ્રભુ રૂપ માનીને. સૂર્યનું કરો, ચંદ્રનું કરો, અગ્નિજ્વાળાનું કરો, તારાનું કરો, સરિતાનું કરો, સમુદ્રનું કરો, વિષ્ણુનું કરો, શંકરનું કરો, બ્રહ્માનું કરો, તમારા જ માતા પિતા એની અંદર જે દિવ્યતા હોય તમે જોઈ હોય તેનું કરો. જુદું જુદું ધ્યાન, કેટલી વિશાળતા છે. સાધક નિરાશ થતો જ નથી, ક્યાંક ને ક્યાંક બેસી જાય છે. છતાં પણ સાધક એમ કહે છે કે મને આમાંનું કાંઈ જ ફાવતું નથી, કોઈ રૂપનું ધ્યાન કરવાનું પસંદ નથી, કોઈ વિચારનો આધાર લેવાનું પણ પસંદ નથી પડતું. આત્મવિચારનો આધાર લઈને હું ધ્યાનમાં આગળ વધું. હું શરીર નથી, મન નથી, પ્રાણ નથી, ઇન્દ્રિયો નથી. ચિદાનંદ રૂપ શિવોહમ 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 શિવોહમ, એ પણ મને ગમતું નથી. તો મહર્ષિ પતંજલિ લખે છે યોગ દર્શનમાં, નિરાશ ન થાવ, નિર્વિચાર, વિચાર રહિત બેસો. જો તમને આ પદ્ધતિ કદાચ ફાવે તો વિચાર રહિત બનીને બેસો. શ્વાસ અને પ્રશ્વાસ જે ચાલે છે તેને જુઓ અને તેને ધીરે ધીરે શાંત કરવાની પ્રવૃત્તિ આરંભો. નિર્વિચાર વાદ ચાલ્યો હમણાં હમણાં, અને કેટલાય વિચારકો એમ માનવા લાગ્યા કે ભારતના ઋષિઓએ આનો તો વિચાર કર્યો જ નહોતો, બિલકુલ નવું જ છે. બિલકુલ નવું નથી. પતંજલિ યોગ દર્શન જો તમે વાંચો તો તમને ખબર પડે, મહર્ષિ પતંજલિએ નિર્વિચાર શબ્દ પ્રયોગ કર્યો છે. નિર્વિચાર વૈશારદ્ય અધ્યાત્મ પ્રસાદ સૂત્ર લખે છે. વિચાર રહિત દશામાં બેસતા બેસતા સાધક ધ્યાન કરે, પણ તફાવત એટલો છે કે આજના કેટલાક વિચારકો નિર્વિચાર અવસ્થાને લક્ષ્ય બતાવે છે. થોટલેસનેસ, પથરાઓ પણ થોટલેસનેસ વાળા છે, ઝાડ પણ થોટલેસ છે. આપણે કાંઈ એવા થવાનું છે? ખોટ જે છે, સંકલ્પ છે, તે પણ એક શક્તિ છે. હવે એનો સદુપયોગ કરીએ તો એ શક્તિ તો આપણું કલ્યાણ કરે, બીજાનું પણ કલ્યાણ કરે. આપણી અને બીજાની કલ્યાણની કેટલી યોજનાઓ આ સંકલ્પ દ્વારા બનાવી શકાય. એટલે ઋષિઓએ કહ્યું કે અમારા મનને વિચાર રહિત બનાવવા કરતા શિવ સંકલ્પવાળું કરો પ્રભુ. તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. ધ્યાનમાં નિર્વિચાર બનીએ પણ પછી તો વિચાર સુંદર રહે, સારું. શોભા છે આપણી વિચાર, અંતરાય નથી, બાધક નથી. શુભ વિચાર સાધક છે. મહર્ષિ પતંજલિ કહે છે કે વિચાર રહિત બનવું, વિચાર રહિત રહેવું. પ્રસાદ, આત્માનો અનુગ્રહ સા પડે, લક્ષા છે. કોઈ પણ ક્રિયા આધ્યાત્મિક રીતે સાધનાને નામે આગળ ચાલે તેનું લક્ષ્ય આત્મદર્શન છે. આત્મદર્શનનું લક્ષ્ય જો વિસરાઈ જાય અને કેવલ સાધનને જ સર્વોપરી માનવામાં આવે અને સાધ્યને સ્થાને બેસાડવામાં આવે તો ત્યાં ભૂલ થઈ જાય છે. મહર્ષિ પતંજલિ કહે છે નિર્વિચાર બહુ જ ઉત્તમ, એક સાધન તરીકે સારો જો તમને ગમે તો, પણ તે દ્વારા પણ અધ્યાત્મ પ્રસાદની પ્રાપ્તિ કરવાની છે. નિર્વિચાર વૈશારદ્ય અધ્યાત્મ પ્રસાદ. પણ એમણે કહ્યું જુદી જુદી જાતના ધ્યાનના પ્રયોગો તેમણે પ્રસ્તુત કર્યા યોગ દર્શનમાં. કારણ કે રૂચિઓ વિચિત્ર છે, પસંદગીઓ પૃથક પૃથક છે, પ્રકૃતિ પણ અલગ અલગ છે, એટલે આ પ્રકારના સાધન વિશેષ પણ હોવા જોઈએ. આપણે કોલેજમાં જઈએ એટલે કાંઈ એકલું આર્ટ્સ જ ત્યાં છે, કોમર્સ પણ છે, સાયન્સ પણ છે. છે, કેટલાક આર્ટ્સમાં જાય છે, કેટલાક સાયન્સમાં, કેટલાક કોમર્સમાં. આર્ટ્સવાલા પણ કેટલાક જ્યોગ્રાફી લે છે બીએમાં, ને કેટલાક વળી સંસ્કૃત, કોઈક વળી ગુજરાતી. જુદા જુદા વિષયો લેતા હોય, હોવું જોઈએ. આ કોલેજની શોભા છે, આ કાંઈ એકાંગીપણું નથી, આવું હોવું જ જોઈએ. એવી રીતે સાધનામાં પણ સાધનો વિભિન્ન પ્રકારના છે. યોગ દર્શન બતાવે છે તે આપણી સંસ્કૃતિની વિશિષ્ટતા, વિશેષતા અને શોભા છે. એટલા માટે પછી મહર્ષિ પતંજલિ એક સૂત્ર આગળ લખે છે, ઘણો સુંદર સૂત્ર આગળ લખે છે. ઓહો, અદભુત. આપણે એમ કહીએ મહર્ષિ પતંજલિને, પ્રભુ અમને સૂર્યનું ધ્યાન પણ ગમતું નથી, ચંદ્રનું ગમતું નથી, અગ્નિનું ગમતું નથી, તારાનું ગમતું નથી, ગુરુનું ગમતું નથી, અમારા કે કોઈ બીજાના હોય તો પણ ગુરુનું ગમતું નથી, કોઈ અવતાર વિશેષનું ગમતું નથી, આત્મવિચાર ગમતો નથી, અરે વિચાર વગર બેસવાનું પણ ગમતું નથી, મૂંઝવણ થઈ જાય છે, તો અમારે માટે ધ્યાનમાં અવકાશ કરો. મહર્ષિ પતંજલિ કે છે, નિરાશ ન થતા આવો બેસો. યથાભિમધ્યાનાદ્વા એ સૂત્ર યોગ દર્શનમાં લખવામાં આવ્યું. યથાભિમત, તમને જે રીતે પસંદ પડે, કદાચ તમારી કોઈ એવી આગવી પદ્ધતિ હોય મેં જે બતાવી તે સિવાયની પણ, જે દ્વારા તમારું મન શાંત અથવા સ્થિર બને એવું તમને લાગતું હોય તો તમે સ્વતંત્ર છો તે રીતે ધ્યાન કરવા. કેટલી સ્વતંત્રતા, માનવ મનને આટલી બધી સ્વતંત્રતા જે પાતંજલિ યોગ દર્શન બક્ષે છે. સાધનાની સ્વતંત્રતા, મારા ધર્યા પ્રમાણે કોઈ વર્ગીય ગ્રંથો આવી સ્વતંત્રતા બક્ષી શકે નહીં. યથાભિમધ્યાનાદ્વા, કદાચ તમારી પાસે કોઈ તમારી પદ્ધતિ બીજી હોય બેસો, ન હોય તો પણ બેસો, ધીરે ધીરે પદ્ધતિ તમને મળશે, પસંદ પડશે, પ્રયોગ કરો. પ્રારંભમાં એમ કરતા કરતા કોઈ એક વસ્તુ તમારા હાથમાં આવી જશે, તમને એમ થશે કે મારે માટે આજ બરાબર, પછી આગળ ચાલજો, શું વાંધો છે. પણ આવો તો ખરા, એડમિશન તો લઈ લો પહેલા, પ્રવેશ તો કરો. ઠીક છે, એટલે ઘણી વિશાળ દ્રષ્ટિ પાતંજલિ યોગ દર્શનના ઋષિની આપણને જોવા મળે છે. પણ એક વાતમાં એ મક્કમ છે કે તમે ધ્યાન માટે ગમે તે પ્રથા, પરંપરા, પદ્ધતિ વિશેષને પસંદ કરો, પણ ધ્યાન હંમેશા તમારી અંદર જે ચૈતન્ય સત્તા છે અને સમસ્ત સંસારમાં જે ચૈતન્ય સત્તા છે તેના સાક્ષાત્કારને માટે છે, એ ભૂલશો નહીં. ધ્યાન વિભૂતિઓ, ચમત્કારો, સિદ્ધિઓની સંપ્રાપ્તિ માટે, એમના પ્રદર્શનો માટે નથી. ધ્યાન ભૂત ભવિષ્યની વાતોને જાણવાને કહેવા માટે નથી. ધ્યાન કોઈ વ્યવસાય નથી. ધ્યાન તો એક સર્ચ, શોધ, રિસર્ચ, અનુસંધાન, સંશોધન, અન્વેષણ આત્માનું છે, આટલું ન ભૂલતા તો આગળ ચાલશું. અને તે દ્વારા જીવન બને તેટલું ઉત્તરોત્તર નિર્મળ થવું જોઈએ, એ વાતને પણ વિસરતા, એ વાતને પણ ન વિસરતા. હમણાં મને એક ઠેકાણે ધ્યાન કેન્દ્રમાં વાર્તાલાપ આપવા માટે બોલાવવામાં આવેલો, સાઉથ આફ્રિકામાં. ત્યાં હું ગયો અને કેટલાય ભાઈ બહેનો ધ્યાનના જિજ્ઞાસુઓ ધ્યાન કરવા માટે ભેગા થયેલા. એટલે મેં એમને પહેલા પ્રશ્ન પૂછ્યો વાર્તાલાપ આપતા પહેલા કે તમે બધા ધ્યાન કરવા માટે સમુપસ્થિત થયા છો, તમારામાં ધૂમ્રપાન કરનાર કેટલા. એટલે કોઈએ પણ આંગળી ઊંચી ન કરી મારા કયા પ્રમાણે, બધાએ કહ્યું અમે ધૂમ્રપાન કરતા નથી. મેં કહું તમે બધા ધ્યાન કરવા માટે સમુપસ્થિત થયા, ઈંડા ખાનારા કેટલા. પશ્ચિમમાં તો આ વસ્તુ બહુ જ પ્રચલિત છે. એક ભાઈએ મને પણ કહેલું, મને કે યોગેશ્વરજી પાંચ પાંચ ઈંડા જો રોજ ખાઓ તો પ્રવચન સારું કરી શકો હજુ પણ. મેં કહું આટલું જ મારે ઘણું થઈ પડે છે, એના કરતા એમ કરો તમે પાંચ પાંચ ખાઈને આવો મારી જગ્યાએ બોલવા. તો કે ના, એ મારું કામ નથી. સિફારિશ ચાલે છે માણસો, કોઈ ઈંડા ખાનારા કેટલા. બધાએ કહ્યું નથી ખાતા. પશ્ચિમની દુનિયા છે, ગોરાઓ છે, આફ્રિકન્સ છે, ભારતીયો પણ થોડા છે, તેમની હું વાત કરું છું. પછી મેં પૂછ્યું, દારૂ શરાબ પીનારા કેટલા? તો કે કોઈ પણ નથી, અમે નથી. ન પરણેલા હોય છતાં પણ શરીરને સાચવતા ન હોય તેવા કેટલા? કોઈ નથી. બે ત્રણ બહેનોએ હાથ ઊંચા કર્યા. મેં કહ્યું કેમ? તો કે પહેલા અમારું જીવન બહુ ખરાબ હતું, પણ હવે અમે જીવનને બને તેટલું સંયમી કરી શક્યા છીએ. સારી વાત. મેં કહું પરણેલા હોય છતાં પોતાના પાત્રોને વફાદાર ન રહેતા હોય તેવા કેટલા? બધાએ કહ્યું અમે નથી. આવા નથી એમ, વફાદાર નથી એમ નહીં, આવા નથી. સારું, આનંદ થયો મને. મેં પછી બીજો પ્રશ્ન પૂછ્યો, મેં કહું આમ કેમ, આવું કેમ? તમે પહેલા તો પીતા હશો. બધાએ કહ્યું બધા અમે પીતા હતા દારૂ શરાબ. અમારા દેશમાં એ બધું ચાલે, માંસ ભક્ષણ કરતા હતા, ધૂમ્રપાન. બહેનોએ કહ્યું પીતા હતા અમે સિગરેટ પણ, ઘણી બહેનોએ કહ્યું. કોઈ છોડી કેમ દીધું, કેમ હવે કેમ નથી કરતા? કાંઈ નુકસાન છે તમને? કે અમારે યોગ કરવો છે, ધ્યાન કરવાનું, ઉપનિષદોને વાંચવાના, વિચારવાના. જીવન પવિત્ર હોવું જોઈએ, આ વાત અમારા મગજની અંદર બેસી ગયેલી છે દ્રઢ રીતે. જીવન જ્યાં સુધી વિશુદ્ધ ન હોય ત્યાં સુધી કંઈ ન થાય. અને જીવનની વિશુદ્ધિમાં ત્રણ વસ્તુઓનો સમાવેશ થઈ જાય અને થવો જોઈએ, તે સિવાય સાધનાના શિખરોને સર કરાય જ નહીં. ત્રણ વસ્તુઓ, આચાર સારો, આદર્શ સાત્વિક બને તેટલો, આચાર વિચાર સારો સદવિચાર, અને આહાર આહાર વિચાર આચાર. આ ત્રણ પાઠ છે સાધનાને, અને તેની સાથે જપ, તેની સાથે ધ્યાન, તેની સાથે ગીતા, તેની સાથે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, યોગ દર્શન, બધું સોનામાં સુગંધ. આમને લાગે છે કેવી વાત છે, ત્યાંના સાધકોની આ વાત છે. ઘણે ઠેકાણે મેં આ જોયું, ત્યાં માણસો એમ સમજે છે કે આપણે નામ જપ કરીએ એટલે જીવન તો નિર્મળ હોવું જ જોઈએ. એમના મગજમાં આ વાત ઠસી ગઈ છે. અને અહીંયા આગળ એક ઠેકાણે મને એક ધ્યાન કેન્દ્રમાં પ્રવચન કરવા બોલાવેલો, યુપીમાં. તો ધ્યાન કેન્દ્રમાં હું ગયો, 10 મિનિટ વહેલો ગયો. એટલે પેલા જે બોલાવનારા ભાઈ હતા, યોગી હતા એ પણ, તેમણે મને એક ખંડમાં લઈ જઈને બેસાડ્યો. મને કહ્યું યોગેશ્વરજી 10 મિનિટ છે. મેં કહ્યું બરાબર, હું 10 મિનિટ વહેલો જ આવ્યો છું, થોડા વહેલા આવીએ તો સારું, વાતચીત થાય છે. મને કે તમને ખરાબ ના લાગે તો જરા સિગરેટ પી લઉં. મેં કહ્યું ન પીઓ તો? તો કે તો કાર્યક્રમમાં સફળતાપૂર્વક નહીં બેસાય મારાથી. મેં કહ્યું તો પીઓ ભાઈ, તે કાઢીએ ને. મેં કહ્યું સિગરેટ તમે પીઓ છો ને આ ધ્યાન કેન્દ્ર ચલાવો છો ને? તો કે હું ફ્રેન્કલી એડમિટ કરું છું કે બોટલ ન પીવું ત્યાં સુધી મને મૂડ આવતો જ નથી ધ્યાન કેન્દ્રમાં જવાનો અને ધ્યાન કરવાનો. કોઈ ખોટી વાત છોડી દો. તમે એવી એક વસ્તુને શોધી કાઢો અંદરથી જ આત્માનંદને, પછી તમારે આ બહારના વ્યસનની આવશ્યકતા નહીં પડે. મને કે 2 મિનિટ બાકી રહી. મેં કહું 2 મિનિટ આપણે પૂરતી છે, પાણી છે? કે પાણી તો હોય. મેં કહું ચોખ્ખું? તો કે ચોખ્ખું જ. મેં કહું લાવો. લાવ્યા. મને કે પી લો પછી જઈએ. મેં કહું પીવા નથી મંગાવી, આ તો તમને હાથમાં આપવા મંગાવી. મને કે મારે ભીના હાથ થાય? મેં કહું ભીના નહીં, પ્રતિજ્ઞા કરવાની આજે. તો કે શેની? મેં કહું આ પીવાનું અને ફૂંકવાનું છોડવાની. વિચારમાં પડી ગયો. મને કે અમને ક્યાં બોલાવ્યા? કહું તમારા ભલા માટે. તમે મને કેન્દ્રનું ઉદઘાટન કરવા બોલાવ્યો, અહીંયા ધ્યાન કેન્દ્ર તમારું ચાલે છે, એમાં વાર્તાલાપ આપવા, તમે એને ચલાવો છો, તમારું જીવન એવું હોય કે જે બીજાને આદર્શ પ્રેરણા પૂરી પાડે. પહેલા પ્રતિજ્ઞા કરો, અસ્થિ નહીં પીઓ, અસ્થિ નહીં ફૂંકો તો હું આવું અંદર, નહીં તો મોટર તૈયાર છે ઘેરજો. વાત તો કે બહુ મુસીબત, કશી મુસીબત નહીં, કરો. આપણે 5 મિનિટ મોડા જઈશું હોલમાં તો વાંધો નથી. તો કે બધાને કહેશો? મેં કહું પહેલા કહેવાનું. તમે આટલું સારું જીવન જીવવાનો સંકલ્પ કરો, ના કહું એમ બને? મારી પાસે કઈ વીરતા ચક્ર એનાયત કરવાની કઈ વ્યવસ્થા નથી કે તમને પદ્મશ્રી બનાવું કે કઈ કરું. પણ હવે માણસોને તો વાત કરું કે જેથી એ બધા તમને જુએ પછી, પિતા હોતોય. અત્યારે કરશો તો છૂટી જશે. મને કે નથી છૂટતું, ઘણી વાર પ્રયત્ન કર્યો, મિસિસ એ પાછળ પડી છે. મેં કહું પણ આજે છૂટી જવાનો સંકલ્પ કર્યો. આજે તમારે ખરા ચોગડિયામાં તમે મને બોલાવ્યો, સંકલ્પ કર્યો. જેમ જેમ મેં બોલાવ્યો તેમ તેમ સંકલ્પ કર્યો. ચાલો. તો એમના મિસિસ એ બેઠેલા શ્રોતાઓમાં મેં કહ્યું, મેં કહું આમને હું ધન્યવાદ આપું છું આજે આવો સંકલ્પ કર્યો. આનંદ થયો એને, આનંદ થયો. એની મિસિસની આંખમાં આંસુ આવી ગયા. પાછળથી મારી પાસે આવીને એમણે કહ્યું, યોગેશ્વરજી ઘણું જીવજો, મારું માનતા નહોતા, મારપીટ કરતા હતા, અને ધ્યાનમાં બેહે એને શું ધ્યાનનું મળે? બેન ચિંતા ન કરો. બીજે વર્ષે ત્યાં ગયા પાછા, તે કેન્દ્રવાળાએ બોલાવ્યા. મેં કહું કેમ? તો કે જતું રહ્યું છે, હવે પીવા કરવાનું. મેં કહું તમને નહીં, તમારા મિસિસને પણ પૂછવું પડે મારે. એમના શ્રીમતીજી આવ્યા. મેં કહું કેમ બેન? તો કે બહુ સુખી જીવન થઈ ગયું અમારું, પૈસા બચી ગયા, શરીર બચી ગયું, ઘરમાં બહુ અશાંતિ, મારપીટ મને કરે, છોકરાઓને પણ અવારનવાર કરે, ગુસ્સે થઈ જાય, બધું જતું રહ્યું. બહુ આનંદ, બહુ આનંદ, બહુ આનંદ, બહુ સારું. ધ્યાન, જોબ, આધ્યાત્મિક સાધનાની કોઈ પણ ક્રિયા પ્રક્રિયા સૌથી પહેલા બને તેટલા સાત્વિક, નિર્મળ, વ્યસન રહિત જીવનની અપેક્ષા રાખે છે, ભૂમિકા છે. એના પર પછી માનવતાનો પાયો પહેલો માળ. વાર લાગશે બનતા, પણ ધીરે ધીરે જેટલો પણ બનાવી શકાય, આહાર શુદ્ધ, વિચાર શુદ્ધ, આચાર બને તેટલો શુદ્ધ, અને એની સાથે સાથે ધ્યાન, જો પ્રાર્થના, દેવદર્શન, જે કઈ કરવું એ કરો. પછી જીવન તો વિશુદ્ધ મહર્ષિ પતંજલિ પોતે કહે છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધયો, અષ્ટાવંગાનીમાં યમ નિયમ આરંભમાં બતાવે છે. જીવનનું કલ્યાણ પછી થશે. ધ્યાન કરતા 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 મહર્ષિ પતંજલિ કહે છે કે શાંતિથી બેસો, શ્વાસ પ્રશ્વાસની જે ગતિ ચાલે છે એને શાંત કરવાની પ્રવૃત્તિ કરો. ધીરે ધીરે જેમ જેમ રસ લાગશે તેમ એકાગ્રતા અનુભવવા મળશે. એકાગ્રતા ત્યારે જ અનુભવાય છે જ્યારે રસ લાગે છે. આપણે સિનેમામાં કેટલાક જાય છે, હું એમને પૂછું કેટલા કલાક, તો કે કલાક ઓછા પડે. 3 કલાકનો શો છે તો ઓછો પડે? તો કે એવો રસ લાગે કે બસ એમ થાય 4 કલાકનો જ તો આવે. અને કેટલીક વાર એટલું ખરાબ ચિત્ર હોય તો 2 કલાક 1.5 કલાકમાં ઇન્ટરવલ પછી ઉભા થઈ જઈએ, ભલે પૈસા ગયા, પણ કઈક રસ પડે ત્યારે તો બસ. એ વખતે ઘરે ભૂલી જઈએ, છોકરાએ ભૂલી જઈએ, ધંધો એ ભૂલી જઈએ, નોકરીએ ભૂલી જઈએ, શરીરે ભૂલી જઈએ, બાથરૂમ ને ભૂલી જઈએ, બધું ભૂલી જઈએ. એવી એકાગ્ર ચિત્રકાર ચિત્ર દોરે ત્યારે એને એટલો બધો રસ લાગતો, બધું ભૂલી જાય. સંગીતકાર તલ્લીન, શિલ્પકાર તલ્લીન. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન દત્તાત્રેય પોતાના શ્રીમુખથી એક બાણ બનાવનારની વાત કરી છે. એક માણસ બાણ બનાવતો હતો નદીના કિનારે, એટલો બધો મશગુલ એની અંદર, જાણે બીજું બધું જ ભૂલી ગયો છે. રાજાની એક સવારી ત્યાંથી વાજતે ગાજતે નીકળી, અને એની પણ ખબર નથી, એમાં મશગુલ છે, અને જોવાની પણ ફુરસદ નથી. ભગવાન દત્તાત્રેય ત્યાં પહોંચ્યા. એમણે પૂછ્યું, ભાઈ મારે અમુક ગામમાં જવું છે, કઈ રસ્તે જવું? એના તરફ પણ એનું ધ્યાન નથી. એનું કાર્ય પૂરું થયું પછી એણે બાણને એક તરફ મૂક્યું, જોયું, ભગવાન દત્તાત્રેયને પ્રણામ કર્યા, પૂછ્યું, શું પૂછતા હતા તમે? કઈ પૂછતા હતા? ત્યારે ભગવાન દત્તાત્રેય કહ્યું કે તું મારો ગુરુ, પ્રભુનું સ્મરણ કરવા બેસું, ધ્યાન ધરવા બેસું, ત્યારે આ જ રીતે મારું મન વિક્ષેપ વગરનું બનીને અનવરત રીતે, અસ્ખલિત રીતે, તૈલ ધારાવત ચાલ્યા કરે. ધ્યેય પદાર્થ કરો, ધ્યાન, એનો આનંદ આવે. દીર્ઘકાળના અભ્યાસ પછી તે અવસ્થા આવે છે. આજ્ઞા ચક્રમાં કેટલાક મનને સ્થિર કરે છે, કેટલાક હૃદય પ્રદેશમાં સ્થિર કરે છે, કેટલાક નાભી ચક્રમાં સ્થિર કરે છે, કેટલાક મૂલાધારમાં સ્થિર કરે છે, કોઈક વળી બ્રહ્મરંધ્રમાં સહસ્ત્રદલ ચક્રમાં સ્થિર કરે છે. જ્યાં જેને યોગ્ય લાગે ત્યાં સ્થિર કરે છે. પછી તો કઈ ભાન રહેવાનું નથી કે આપણે આજ્ઞા ચક્રમાં સ્થિર કર્યું. શરૂઆતમાં જ આ ખ્યાલ રહે, જેમ જેમ એકાગ્રતા વધતી જશે તેમ તેમ પછી આજ્ઞા ચક્રનો ખ્યાલ નહીં રહે ને, હૃદય પ્રદેશનો ખ્યાલ નહીં રહે, મન એકદમ એકાગ્ર બની જાય. રસ લાગવો જોઈએ ધ્યેય પદાર્થમાં. જેમ જેમ રસ લાગશે તેમ સાધના રસવંતી બને છે. જપની સાથે પણ ધ્યાન કરાય. કોઈ પણ જપ જે આપણને પ્રિય હોય મંત્ર, તેનો આધાર લઈને એનું રટણ, એનું સ્મરણ કરતા કરતા ધ્યાન થાય. એ મંત્રને વાંચતા વાંચતા, મનની આંખથી વાંચતા વાંચતા પણ ધ્યાન કરાય. એની સાથે કોઈ સ્વરૂપ હોય મંત્રના દેવનું, એને યાદ કરીએ, મનની આંખ આગળ લાવીએ ને એમાં મનને જોડીને પણ ધ્યાન થાય. ધ્યાન તો મનની સ્થિર એકાગ્ર પ્રવાહિત દિશદશાનું નામ છે. તો જે પણ પદ્ધતિ આપણને અનુકૂળ પડતી હોય તે પદ્ધતિને અજમાવીએ, આગળ વધીએ, મનોબળ વધે છે, શાંતિ વધે છે, પ્રસન્નતાનો અનુભવ ઉત્તરોત્તર થાય છે, ઘર્ષણો ઘટે છે, ઉત્તેજનાઓ ઓછી થાય. વાત વાતમાં ઉત્તેજિત થઈ જાય છે ઘણા માણસો. બોલે છે શું ખબર પડતી નથી, કરે છે શું સમજાતું નથી, ઘર્ષણ ઉભા થાય છે, ઝઘડા ન હોય ત્યાં થવા માંડે છે. જેમ જેમ ધ્યાન આગળ ચાલે છે તેમ તેમ મસ્તિષ્ક શાંત, ઉશ્કેરાટોનું શમન, આવેગોનું શમન, શાંતિથી વિચારવાની શક્તિ પણ સાંપડે. આ બધા તો આરંભિક લાભો છે, આરંભિક. તે પણ આપણે તો બહુ જ આવશ્યક છે આપણા સામાજિક જીવનમાં, ગૃહ જીવનમાં આની બહુ જ આવશ્યકતાઓ આપણે. પછી પેલા બીજા લાભો થશે ધીરે ધીરે, એનું વર્ણન પણ પાતંજલ યોગ દર્શનમાં કરવામાં આવ્યું છે. પછી થશે ધીરે ધીરે, આરંભમાં તો આ થશે. બેસીશું, આંખ બંધ કરીશું, શાંતિ લાગે છે. બીજે દિવસે થોડી વધારે શાંતિ, ત્રીજે દિવસે વળી વધારે શાંતિ. 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, ધીરે ધીરે સમય વધારતા જઈશું. સવારે પણ બેસીશું, સાંજના પણ બેસીશું, બે વાર તો બેસીશું ઓછામાં ઓછું. આનંદ એમ લાગશે કે આપણે કોઈ સુંદર સરિતામાં, શાંતિની સરિતામાં માનસિક સ્નાન કરીને બહાર આવીએ છીએ. એની અસર, પ્રાતઃકાળના ધ્યાનની અસર આખા દિવસ સુધી રહેશે. દિવસની પરિસમાપ્તિ થતા પહેલા વળી આપણે પાછા ધ્યાનમાં બેસી ગયા, રાત સારી ગઈ, ખરાબ સ્વપ્ન ના આવ્યા, ઊંઘવા માટે આપણે ફાંફા મારવા ન પડ્યા, આળોટવું ન પડ્યું, પાસા ફેરવવા ન પડ્યા પથારીમાં, તરત જ સૂઈ ગયા. ઘેનની ગોળી ના ખાવી પડી, ઇન્જેક્શન લેવા ના પડ્યા. શાંતિ લાભ છે. એવું નથી કે ધ્યાન તો જે બધું મૂકીને ગયા હોય ક્યાંક એકાંતમાં તેમને જ માટે આવશ્યક નહીં, માનવ માત્રને માટે આવશ્યક, ઘરમાં રહેનારને માટે પણ આવશ્યક, વનમાં રહેનારને માટે પણ આવશ્યક, લૌકિક કર્મ કરનારને માટે પણ આવશ્યક, લૌકિક કર્મમાં ના માનનારને માટે પણ આવશ્યક, નોકરી કરનારને માટે પણ આવશ્યક, નોકરી ના કરતા હોય તેમને માટે પણ આવશ્યક, ધંધામાં પડેલાઓને આવશ્યક, ધંધામાં ના પડેલાઓને આવશ્યક, રાજનીતિજ્ઞો જે પોતાની જાતને માનતા હોય તેમને પણ આવશ્યક, સમાજસેવક તરીકે જે પંકાતા હોય અથવા પંકાવા માંગતા હોય તેમને પણ આવશ્યક, માનવ માત્રને આવશ્યક, હિન્દુઓને આવશ્યક, મુસ્લિમ જે પોતાને કેવડા હોતા હોય તેમને આવશ્યક, ખ્રિસ્તી ધર્માવલંબીઓને આવશ્યક, સૌને આવશ્યક, સ્ત્રીઓને આવશ્યક, પુરુષોને આવશ્યક, બાળકોને આવશ્યક, યુવાનો કિશોરોને આવશ્યક, સૌને આવશ્યક, ભારતમાં રહેનારાને આવશ્યક, અમેરિકાવાળાને આવશ્યક, ઇંગ્લેન્ડવાળાને, યુરોપના દેશો વાળાને, આફ્રિકા એબિસિનિયા વાળાને, બધાને આવશ્યક. ધ્યાન માનવ માત્રને માટે આવશ્યક. જેમને પરમાત્મ દર્શનની કામના નથી પણ જીવનમાં થોડી વધારે શાંતિ, વધારે પ્રસન્નતાની જેષણા છે તેમને માટે પણ આવશ્યક. જે ચિત્તને સમતોલ બનાવવા માંગે છે તેમને માટે પણ આવશ્યક. આવેગોનું અતિક્રમણ કરવાની અભિલાષાવાળા જે માનવો છે તે પણ ધ્યાન કરે, આવશ્યક, ઘણું આવશ્યક. ધીરે 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 ધ્યાન કરતા 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 એકાગ્રતા થઈ જાય અને પછી દેહ ભાન ચાલી જાય. જેમ આપણે નિદ્રાવસ્થામાં શરીર ભાન ભૂલી જઈએ એમ ધ્યાન કરતા કરતા શરીર ભાન ભૂલાઈ જાય છે. એ અવસ્થા દીર્ઘકાળ પછી આવે છે અને તે પછીથી એ અવસ્થા આવે છે તે પછીથી કેટલીક આશ્ચર્યકારક વિભૂતિઓ આપણી અંદર જ જે પડેલી છે તે પ્રત્યક્ષ થાય છે. પછી ત્યારે આપણને પણ નવાઈ લાગે કે આવા આવા અનુભવો થતા હશે એમ આપણને લાગે છે. તો અતિન્દ્રિય પ્રદેશનું દ્વાર ધ્યાન કરતા કરતા જ્યારે ઉઘડી જાય છે અને એમાં આપણો પ્રવેશ થાય છે આત્મિક રીતે અથવા માનસિક રીતે, ત્યારે આશ્ચર્યકારક અનુભૂતિઓ આપણી સમક્ષ ઉભી રહે છે. પણ આપણે આશ્ચર્યકારક અનુભૂતિઓને મેળવવા માટે ધ્યાન કરતા નથી. આપણે જે ધ્યાનની ટિકિટ કઢાવેલી છે એમાં જે સ્ટેશનનું નામ લખાવેલું છે એ તો આત્મદર્શન જ છે. હવે આ ફ્લેગ સ્ટેશનો વચ્ચે આવવાના હોય તો ભલે આવતા, આપણને શું વાંધો, આપણે જોઈશું, ઉતરી નહીં પડીએ, ત્યાં બેસીશું તો ધ્યાનની ગાડીમાં છે, જવાનું તો ત્યાં છે. આપણે આત્મદર્શન એ સાધક હંમેશા જાગ્રત રહી અને ધ્યાન યોગની સાધનામાં રત રહે છે. અનાશક્તિ આપોઆપ પછી થવા માંડે છે, વિકારો આપોઆપ ઘટવા માંડે છે, કુકર્મમાંથી મન આપોઆપ નિવૃત્ત થતું ચાલે છે. પોતાની જાતને વધારે સારી રીતે સમજી શકે, વિશુદ્ધિના માર્ગે સારી રીતે ધીરે ધીરે આગળ વધી શકે, પ્રેમ વધારે એનો વિસ્તરે, દિલના ડંખો ઓછા થઈ જાય, ભયની ભૂતાવળમાંથી આપોઆપ મુક્તિ થાય, મોહ ઘટે, દુન્યવી પદાર્થો વ્યક્તિઓનો વસ્તુઓનો, કર્તવ્ય નિષ્ઠા વધ પાંગરતી ચાલે, માણસ સંસારમાં રહે છતાં નથી એવું એને લાગ્યા કરે, હંમેશા પરમાત્મામાં જ રહેતો હોય તેવો અનુભવ કરે, શાંતિ, હંમેશા શાંતિ, ખોટું કરે નહીં, ખોટું કરવાની ભાવના થાય નહીં. એક સારા આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ જેમ જેમ ધ્યાન આગળ ચાલતું જાય તેમ તેમ થતું જાય, આશીર્વાદરૂપ બને તેનું જીવન, ઘરને માટે, લગ્ન જીવનને માટે, સમાજ જીવનને માટે, રાષ્ટ્ર જીવનને માટે આશીર્વાદરૂપ. આજે આપણું સમાજ જીવન, લગ્ન જીવન, રાષ્ટ્ર જીવન એટલું બધું આશીર્વાદરૂપ લાગતું નથી, કારણ કે અનેક પ્રકારના મલિન વૃત્તિઓ, વિચારો, વાસનાઓ વાળા માણસો બધે બેઠેલા છે. જ્યાં સુધી માનવ પોતાની અંદરની સુધારણા નહીં કરે ત્યાં સુધી સામૂહિક સુધારણા થાય નહીં, અને ત્યાં સુધી આપણે જેવો સમાજ, જેવું રાષ્ટ્ર ઈચ્છીએ તેવા રાષ્ટ્રનું દર્શન નહીં કરી શકીએ. કોણ કરશે? આપણે ચાલુ કરવાનું, આરંભવાનું આપણે જ, આપણે જાતે જ આરંભ કરવાનો, સારાનો આરંભ આપણે જ કરવાનો. બધા જ કરતા જાય, જે જે સારાનું મહત્વ સમજે તે બીજાના તરફ તાકવાને બદલે તેમાંથી પછી એક સારાનું સંગઠન થાય, સારાનું વિસ્તરણ થાય, કેટલી સારી વાત થાય. એટલે યોગની સાધના એ સંદર્ભમાં પણ આશીર્વાદરૂપ છે એમ આપણને લાગે છે. આવતીકાલે આપણે ધ્યાનના જે પરિણામો છે જુદા જુદા, એને માટે મહર્ષિ પતંજલિ એક સ્વતંત્ર પાદની રચના યોગ દર્શનમાં કરે છે, વિભૂતિ પાદ, તેનો પણ અંગુળી નિર્દેશ કરીશું, તેનું વિહંગાવલોકન કરી જઈશું, જેથી પૂર્ણ માનવનું એક રેખાચિત્ર મહર્ષિ પતંજલિએ કેવી રીતે પ્રસ્તુત કર્યું છે અને આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી આગળ ચાલીને જો યોગ સાધનાનો આધાર લઈએ તો ક્યાં જઈ શકીએ તેમ છીએ, એ જે આખું એની પરિધિ છે, સરકમફરન્સ છે, એની જે ક્ષિતિજો છે તેનો આપણને ખ્યાલ આવશે, પ્રેરણા આપણને મળશે કે માનવ જીવનમાં કેટલી બધી શક્યતાઓ છે જે વિશે આપણે કેટલીક વાર અજ્ઞાત હોઈએ અને એટલા માટે પ્રયત્નો પણ ના કરતા હોઈએ.
હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ. મહામંત્રયે હૈ હરિ ઓમ તત્સત, મહામંત્ર જપાકર જપાકર, હરિ ઓમ તત્સત, જપાકર રટાકર રટાકર, હરિ ઓમ તત્સત, રટાકર હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ.
જાગ મુસાફર દેખ જરા પેલી, કુછ ની નોબત વાગી રહી, સુતા સુતા છે રાત ગઈ, સુતા સુતા છે રાત ગઈ, પ્રગટ્યો રવિ પૂર્વ દિશામાં ફરી, પ્રગટ્યો રવિ પૂર્વ દિશામાં ફરી, છે સંગાથી સૌ ચાલ્યા ગયા, છે સંગાથી સહુ ચાલ્યા ગયા, તારાને નમાનિંદ વિરાજી રહી, જાગ મુસાફર દેખ જરા પેલી, કુછ ની નોબત વાગી રહી, કોઈ આજ ગયા કોઈ કાલ ગયા, કોઈ આજ ગયા કોઈ કાલ ગયા, કોઈ તત્પર યાત્રા કાજ થયા, કોઈ તત્પર યાત્રા કાજ થયા, નથી કાયમ કાજ મુકામ અહીં, નથી કાયમ કાજ મુકામ અહીં, રહી કાળની જ્વાળા બધાને દહી, જાગ મુસાફર દેખ જરા, જાગ મુસાફર દેખ જરા પેલી, કુછ ની નોબત વાગી રહી, આ દેશ માં ચોર ચકોર ઘણા, દેશમાં ચોર ચકોર ઘણા, નિજ રાખ સંભાળ સદા વિરલા જન કંઈક લૂંટાઈ ગયા નથી કોઈની મિલકત લાજ રહી જાગ મુસાફર દેખ જરા જાગ મુસાફર દેખ જરા પેલી કુછ મનથી કર તૈયારી તુજ સફર તણી કર તૈયારી તુજ સફર તણી બ્રહ્માનંદ વિલંબ કરીશ નહીં બ્રહ્માનંદ વિલંબ કરીશ નહીં ચકલા ચમકી શિર ઉપર રહી જાગ મુસાફર દેખ જરા જાગ મુસાફર દેખ જરા પેલી કૂચની નોબત વાગી રહી સુતા સુતા છે રાત ગઈ પ્રગટ્યો રવિ પૂર્વ દિશામાં ફરી છે સંગાથી સૌ ચાલ્યા ગયા છે સંગાથી સૌ ચાલ્યા ગયા તારા નૈન મનિંદ વિરાજી રહી જાગ મુસાફર દેખ જરા જાગ મુસાફર દેખ જરા પેલી કુછની નોબત વાગી રહી
ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગૈ તુષ્ટુવાંસસ્તનુભિઃ યશેમ દેવહિતં યદાયુ સન્નો મિત્રઃ સંવરુણઃ સન્નો મવત્વરીયમ સન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ સન્નો વિષ્ણુરુક્રમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખમાપ્નુયાત્ ઓમ શાંતિ ઓમ